આપનો પોતાનો સ્વજન હોય તો પણ, ભગવાનનો ભગવદ ભક્ત હોય તો પણ, મન વચન ને કર્મથી જો ભગવાનને સેવતો નથી, કઈ પણ કચાશ રહી જાય તો તબલગી સુખ સ્વપ્ને હું નહીં. એને એના જીવનમાં જીવતા જાગતા તો નહીં, પણ સ્વપ્ને સુખની ઝાંખી એને થાય નહીં. જાગતા તો ન થાય સુખનો અનુભવ, પણ ભૂલે છું કે સ્વપ્ન આવી ગયું હોય તો સ્વપ્નમાં સુખ એને મળે ને ત્યાંય દુઃખી હોય સ્વપ્ને પણ. મોટે ભાગે માણસ ગમે એટલો દુઃખી હોય પણ સ્વપ્નની અંદર તો ક્યારેક સુખી થતો હોય છે. આહાહા કેટલું બધું ગમે છે. પણ એવો દુર્ભાગી હોય કે સ્વપ્ને સુખ ન જોયા હોય એ ક્યારે બને કે જ્યાં સુધી ભગવદ ભક્તિ મન વચન કર્મથી ન થાય ત્યાં સુધી કોઈક ને કોઈક ઉપાધિ, કોઈક ને કોઈક આપત્તિ, દુઃખ માણસને એના જીવનમાં સતાવ્યા જ કરે, રડાવ્યા જ કરે, એને ક્યારેય શાંતિ ન આપવા દે. તો કે તબ લગી સુખ સ્વપ્ન એવું નહીં. માણસને સ્વપ્ન ભૂલથી આવી જાય અને સ્વપ્નની અંદર કંઈક પ્રાપ્ત કરી શક્યું હોય, જાગતા તો ન મળે પણ આ તો સ્વપ્ને પણ ન મળે ત્યાં સુધીની સ્થિતિ થઈ જાય જે ભગવદ વિમુખ રહે છે. તે મન કર્મ બચન મન છાણી છલ છળ કપટનો ત્યાગ કરો. ભગવદ ભક્તિ કરતા આઈએ પણ મનમાં કર્મમાં વ્યવહારમાં કઈ છળ કપટ થતું જ હોય. ભગવાનના દર્શન કરતા આઈએ ને ક્યાં કોક સેજ આગો પાછો હોય ને બેસવાની જગ્યા બીજો આવીને બેસી ગયો હોય તરત ધક્કો મારીએ, ઉઠ મારી જગ્યા છે. મન ક્રમ વચન છાણી છલ, જ્યાં સુધી છળકપટનો ત્યાગ નથી થતો ત્યાં સુધી તબ લગી જન ન તુમ્હા, એ તમારો પણ નથી થઈ શકતો. ભગવાન એનો ક્યારે સ્વીકાર કરતા નથી. ભલે મંદિરમાં આવ્યો બેઠો છે પણ મનથી બહાર ન હોવો જોઈએ, કર્મથી પ્રભુની પાસે હોવો જોઈએ, વચનથી સાધન ઉપાસનાથી પણ ત્યાં હોવો જોઈએ. પણ ત્રણેય પ્રકારમાંથી એક પણ વસ્તુ જેનામાં ન આવે એનો ભગવાન કેવી રીતે સ્વીકાર કરે. તબ લગી સુખ સ્વપ્ને હું નહીં. ભગવાનથી વિમુખ થયા એ સુખ મળે ખરું, ઘરમાં આવીએ તો કંઈક ટાળક મળે, પણ તાપની અંદર બહાર જ ફર્યા કરતા કર્યા છીએ તો ગરમી પીછો છોડે ખરી લાગવાનું. પણ પોતાના ઘરમાં પોતાના ઘેર આવીને બેસી જઈએ, ભગવાનની પાસે નજીકમાં બેસી જઈએ, મન વચન કર્મથી તો કદાચ બેસાય પણ એ બેઠા બેઠાય મન ક્યાંય ભટકતું હોય તો પણ મનની અંદર કેટલાય ઉધામા હોય, કેટલી અશાંતિ હોય, કેટલો અજંપો હોય. એટલે મનથી પણ પ્રભુની પાસે પોતાના ઘરમાં ભગવાનની પાસે બેસીએ તો જ એને સુખ શાંતિ મળી શકે. પણ મન વચન કર્મથી બહાર જ ભટકતો હોય તો એના માટે તુલસીદાસજીએ કહી દીધું, ભરદ્વાજ ઋષિ બોલી ગયા, પ્રભુ એ આપનો થઈ શકતો નથી અને એને સ્વપ્નામાંય સુખની ઝાંખી થતી નથી. કી એ કોટી ઉપચાર, ભલે ગમે એટલો મરી મથે મથી જાય, ગમે એટલી વેઠ કરે, ગમે એટલા પ્રયત્નો કરે, તો પણ એના જીવનમાં સુખ શાંતિની ભગવત પ્રસાદી પ્રાપ્ત થઈ શકતી નથી.
મુનિ મુનિ વચન રામ સત્તાને ભાવ ભગતિ આનંદ અખાને.
ભગવાનને માટે ભરદ્વાજ ઋષિ જે તપસ્વી છે, અને તપસ્વી છે એટલે ભગવાનના સ્વરૂપને જે ઓળખે છે, ભગવાન નું સ્વરૂપ ક્યારે ઓળખાય? ભગવાન નું સ્વરૂપ શામાં છે એની ખબર કેવી રીતે પડી? એ વ્યક્તિની અંદર પ્રેમ હોય, સદભાવ હોય, ભેદભાવ ના હોય, ક્યારે પણ દ્રોહ વૈમનસ્ય કોઈના પ્રત્યે ના હોય, અને સ્વયં પૂર્ણ પ્રેમ દયાળની મૂર્તિ, બધી જ પ્રકારની દયા અને પ્રેમ એમાં ભરેલો જ હોય, સાક્ષાત પ્રેમની મૂર્તિ પ્રભુ, એમાં બીજું કશું ના મળે. જેમ મૂર્તિ ચાંદીની કે સોનાની, એમ અંદર સોનું કે ચાંદી હોય, ખાંડનું રમકડું બનાવ્યું હોય તેમાં આખા રમકડામાં ખાંડ જ હોય, એમ જય મહારાજની મૂર્ત સ્વરૂપ કયું છે? પૂર્ણ પ્રેમ દયાલની મૂર્તિ છે, પરિપૂર્ણ પ્રેમ, અધૂરો પ્રેમ નહીં, ક્યારેક ઓછો થઈ જાય, ક્યારેક વધી જાય, એવો પ્રેમ, પૂર્ણ પ્રેમ દયાલની મૂર્તિ. આપ તો પૂર્ણ પ્રેમની સાક્ષાત મૂર્તિ છો, અને ભગવાનને જે મન વચન કર્મથી પ્રેમ કરે છે, ભગવાન સદાય એને પોતાની નજીકમાં, પોતાની પાસે, પોતાના સ્વજન તરીકે રાખે છે. પણ જ્યાં લગી જન નત મહાય, ત્યાં સુધી એ માણસ એ જન તરીકે, સ્વજન તરીકે આપનો નહીં થઈ શકતો નથી. પ્રભુ એને રાખવા ઈચ્છે, પણ એ જ બહાર ભટકતો ફરતો હોય તો મનથી, વૃત્તિઓથી બેઠો હોય ભગવાન પાસે મંદિરમાં, અને વાતો ક્યાંક બહારની દિલ્હીને બેઠો બેઠો કરતો હોય, હોય છે ઘણા ટેવ, બેઠા હોય ખૂણે અને વાતો કર્યા કરે, પછી રાષ્ટ્રપતિની ખુરશી બેસવાનું હોય, જેનો કશું વળવાનું નથી ત્યાં આગળ જઈને એ વાતો કરીને કરવાનું શું? ભલે અહીંયા આવીને વહેલા આવીને બેઠા હઈએ, પણ ક્યાંક ગપ્પા મારતા હઈએ, તો ત્યાં લગી એ શાંતિ બ્રાહ્મ મુહૂર્તની મહારાજની પાસે બેસવાની એને પ્રાપ્ત ન થાય. જબ લગી જનન તુમાર કીએ કોટી ઉપચાર, રોજ આવો ને, આખી જિંદગી આવો ને, પણ ભગવત સ્મરણ કરો છો મહારાજના મંદિરમાં એક બેસીને ક્યાંક, પણ વચનથી, કર્મથી, મનથી ક્યાંક ફરતા હો તો કઈ ન વળે. તબ લગી સુખ સ્વપ્ને, એવું નહીં સ્વપ્ને સુખ ના મળે, ગમે એટલું કરીએ ને, આખી જિંદગી ભર સવારે વહેલા ઉઠીને આવીએ ને, તો કઈ ના શાંતિ સુખ ન મળે. અહીંયા ભરદ્વાજજીને માટે પણ જેટલો ભગવાન પ્રત્યે ભરદ્વાજજીને આદર સદભાવ છે, એટલો જ ભગવાન ઋષિ તરીકે ભરદ્વાજ ઋષિને પણ એટલો જ આદર આપી રહ્યા છે. આટલી મોટી વાત કહી દીધી ભરદ્વાજ ઋષિએ કે આપને, આપની સમીપમાં રહેનારો મન વચન કર્મથી આપની પાસે, તો એને જરૂર આપ પોતાનો કરીને એને સુખ શાંતિ આપો છો. પણ ભગવાન પણ ભરદ્વાજ ઋષિની વાત સાંભળીને થોડોક સંકોચ થયો. જ્યારે પણ પ્રશંસા થાય ને ત્યારે અહંકાર ન આવવો જોઈએ. ભલે સદગુણ ગમે એટલા હોય આપણી પાસે, પણ સંકોચ થવો જોઈએ. ક્યાં ક્યાં બધી વાતો કરે છે, શી જરૂર છે આવી વાતો કરવાની? હું વહેલો ઉઠું છું, પાંચ માળા ફેરવું છું, પાઠ કરું છું, પણ બોલવાની કઈ જરૂર? પણ ભરદ્વાજ ઋષિ બધું કહી દીધું, પ્રભુ આપ સાક્ષાત સ્વસમર્થ છો, કારણ ભરદ્વાજ ઋષિનું તપ પ્રભુને ઓળખવા માટે, પ્રભુના દર્શન માટે સક્ષમ હતી. રાવણને ભગવાનના દર્શન ન થયા, ભગવાન પ્રત્યક્ષ હતા તો પણ. બીજા કેવા કેટલા એવા રાક્ષસો હતા, મારી, સુબાહુ, તાડકા, આ બધાએ ભગવાનની સામે આવ્યા, પણ એમને ભગવાનના દર્શન થયા નહીં, ભગવાનમાં દર્શન ના થયા. ભીલડીને થયા, પેલા પક્ષીને, ગીધને થયા, વાલીને પણ દર્શન થઈ ગયા છેવટે છેવટે. પણ જે રાક્ષસી વૃત્તિઓ હતી એને ક્યારે ભગવત દર્શન પ્રત્યક્ષ હોય, સાક્ષાત હોય તો પણ ન થઈ શકે. પણ જેનામાં પ્રભુને ઓળખવાની શક્તિ છે એ જ પ્રભુ સમીપ જઈ અને ભગવાનને પ્રાપ્ત કરી એના દર્શનનો લાભ લઈ શકે. ભરદ્વાજ ઋષિએ ખૂબ જ ભાવથી ભગવાનની સ્તુતિ કરી, ભગવાનનો પરિચય છે એવો એમને ખ્યાલ પણ આવ્યો. ત્યારે ભગવાને જે શબ્દો ઋષિના મુખથી સાંભળ્યા એને લીધે સંકોચ થયો. અરે ઋષિ, આપ તપસ્વી છો, ત્યાગી છો, આપ સમર્થ છો અને ઘણા એટલા બધા પુણ્યશાળી છો, પાવન પવિત્ર છો, અને મારા માટે આપ આ રીતે કહો છો? સંકોચ થાય. આપણાથી મોટા વડીલ માણસ પ્રશંસા કરે ને ત્યારે પણ એમ થાય કે થોડોક સંકોચ અનુભવાય કે મારા માટે આ આટલું બધું શા માટે બોલતા. એમ પ્રભુ સ્વયં પોતે છે. ભરદ્વાજ ઋષિએ જે કંઈ ભાવો શબ્દથી વ્યક્ત કર્યા એનાથી ભગવાનને થોડોક સંકોચ થયો. સામર્થ્ય હોય બધી રીતે એ ત્યાં સુધી પહોંચેલા હોઈએ છતાં કોઈ વ્યક્તિ પ્રશંસા કરે ને ત્યારે સંકોચ અનુભવાય એ જ ભગવાન સુધી પહોંચી શકે છે.